એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીની આજની ચર્ચામાં આપનું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના એક એવા પાસામાં ઊંડા ઉતરવાના છીએ જેણે, ખબર છે, માનવ સભ્યતાને ઘડવામાં બહુ મોટો ભાગ ભજ્યો છે. પ્રાચીન યુદ્ધકળા.
હા, યુદ્ધકળા.
આપણે ફક્ત કોણ જીત્યું કે હાર્યું એની જ વાત નથી કરવાના, પણ એ સમજવાનો પ્રયાસ કરીશું કે હજારો વર્ષ પહેલાં લોકો એટલે શા માટે લડતા હતા, કેવી રીતે લડતા હતા, અને એ લડાઈઓની એમના સમાજ પર શું અસર થતી હતી.
બરાબર.
આ બધું આપણે જાણીતા ઇતિહાસકાર હેરી સાઇડબોટમના સંશોધનના આધારે સમજવાની કોશિશ કરીશું.
બિલકુલ. અને આ વિષય મને લાગે છે આજે પણ એટલું જ પ્રસ્તુત છે, કારણ કે ભૂતકાળના સંઘર્ષોને સમજીએ ને તો આપણને માનવ સ્વભાવ વિશે ઘણું સમજાય. વ્યૂહરચનાની શરૂઆત કેવી રીતે થઈ, મોટા સમૂહો કેવી રીતે સંગઠિત થયા, સમાજનો વિકાસ, આ બધું જાણવા મળે છે.
હા, સાચી વાત છે.
અને ઘણીવાર આપણે ઇતિહાસને, ખાસ કરીને યુદ્ધને, થોડું રોમાન્ટિક બનાવી દઈએ છીએ ફિલ્મોમાં વડેરે.
હા, બરાબર.
સાઇડ બોટમનું કામ આપણને એ ભ્રમમાંથી બહાર કાઢે છે, વાસ્તવિકતાની થોડી વધુ નજીક લઈ જાય છે.
તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ સફર, પ્રાચીન યુદ્ધની દુનિયામાં ઊંડા ઉતરીએ. આજના આપણા માર્ગદર્શક છે હેરી સાઇડબોટમ, એમના વિશે થોડી વાત કરીએ.
હા, ચોક્કસ.
તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રાચીન ઇતિહાસ ભણાવે છે અને ખાસ કરીને રોમન સામ્રાજ્ય અને યુદ્ધ કળાના તો નિષ્ણાત ગણાય છે. એમનું કામ આપણને એ સમજવામાં મદદ કરે છે કે પ્રાચીન યુદ્ધ એ ખાલી મેદાન પરની લડાઈ નહોતી, પણ એ સમયના સમાજ અને સંસ્કૃતિનું એમ કહી શકાય કે અભિન્ન અંગ હતું.
હા, અને એમની એક ખાસ વાત એ છે જે મને બહુ ગમે છે કે તેઓ માત્ર ગંભીર શૈક્ષણિક સંશોધન જ નથી કરતા, પણ સાથે સાથે ખૂબ જ સફળ ઐતિહાસિક નવલકથાકાર પણ છે.
અચ્છા.
એમની પેલી વોરિયર ઓફ રોમ સિરીઝ છે એ ઘણી લોકપ્રિય થઈ છે.
હા, મેં સાંભળ્યું છે એના વિશે.
એટલે આજે બેવડી ઓળખ છે ને, એક વિદ્વાન અને એક વાર્તાકાર, એ એમને એક અનોખો દૃષ્ટિકોણ આપે છે. એક તરફ પુરાવાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી શકે, અને બીજી તરફ એ જ જટિલ માહિતીને અને પ્રાચીન સૈનિકોના અનુભવોને આમ સરળ અને રસપ્રદ રીતે રજૂ કરી શકે, એટલે સામાન્ય માણસ પણ એમની વાત સમજી શકે.
બરાબર. એટલે એમનું લખાણ ખાલી વિદ્વાનો માટે નથી, પણ આપણા જેવા સામાન્ય લોકો પણ વાંચી શકે અને સમજી શકે.
બિલકુલ.
તો સાઇડ બોટમના આ સંશોધનનો મુખ્ય સાર શું છે, મતલબ એમનો મુખ્ય પોઈન્ટ શું છે?
એમનો મૂળભૂત વિચાર એ છે કે પ્રાચીન યુદ્ધને ફક્ત હથિયારોના ટકરાવ તરીકે ન જોવું જોઈએ. એનાથી ઘણું વધારે છે.
એટલે
એ એક ઊંડી સાંસ્કૃતિક ઘટના હતી. મતલબ જે તે સમાજના મૂલ્યો, એમની માન્યતાઓ, એમની સંગઠન કરવાની રીતો, આ બધું યુદ્ધમાં દેખાય. અને યુદ્ધ પોતે પણ પાછું એ સમાજને ઘડે, એ એક પરસ્પર સંબંધ જેવું હતું.
અચ્છા, એટલે લડાઈ કેવી રીતે લડાઈ એના પરથી એ સમાજ કેવો હતો એની ખબર પડે.
એમ એ આજના માપદંડથી સાવ આદિમ કે અસ્તવ્યસ્ત નહોતા હોતા. ઉલટું, ઘણી વાર તો એ આશ્ચર્યજનક રીતે અત્યંત સુસંસ્કૃત, સંગઠિત અને વ્યૂહાત્મક રીતે લડાતા હતા. એમાં ચોક્કસ હેતુઓ હતા, પદ્ધતિઓ હતી. હા, એ યુદ્ધો વિનાશ તો લાવતા જ, એમાં કોઈ શંકા નથી, પણ ઘણીવાર એ ટેકનોલોજીમાં નવીનતા લાવવા, રાજકીય ફેરફારો લાવવા કે પછી સંગઠન ક્ષમતા વિકસાવવા માટે મુખ્ય પ્રેરક બળ પણ બન્યા હતા.
તો મૂળ વાત એ છે કે આપણે એ સમજવાનું છે કે લોકો શા માટે લડતા હતા, કારણો શું હતા, સન્માન, પૈસા કે પછી ડર.
હા,
અને તેઓ કેવી રીતે લડતા હતા, એમની લોજિસ્ટિક્સ એટલે ખાવા પીવાનું પહોંચાડવું, શસ્ત્રો પહોંચાડવા, એમની રણનીતિઓ, સૈનિકોનું મનોબળ, આ બધું કેવું હતું.
બરાબર.
અને આ બધાની અસર એક સામાન્ય સૈનિક પર અને આખા સમાજ પર શું પડતી હતી, આ બધા પાસા જોવાના છે, ખરું ને?
એકદમ સાચું. સાઇડ બોટમ આપણને એ જ કહે છે કે આપણે આજના ચશ્મા ઉતારીને એ સમયના સંદર્ભમાં યુદ્ધને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. તેઓ ગ્રીસ, રોમ, પર્શિયા, ચીન આવી અલગ અલગ સંસ્કૃતિઓના ઉદાહરણો આપે છે અને બતાવે છે કે કેવી રીતે યુદ્ધ એમના સમાજ જીવન, સંગઠન, નવીનતા અને એમની ઓળખનું એક કેન્દ્ર બની ગયું હતું.
ભલે એ ક્રૂર હતું.
હા, એ ક્રૂર હતું એમાં કોઈ બેમત નથી, પણ એણે પ્રગતિને પણ વેગ આપ્યો હતો.
ચાલો તો આમાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ પર થોડી વધુ ઊંડાણપૂર્વક વાત કરીએ. પહેલો મુદ્દો જે તમે કહ્યો કે યુદ્ધ એક સાંસ્કૃતિક પ્રવૃત્તિ હતી, આનો શું મતલબ કાઢવો?
આનો અર્થ એ છે કે કોઈ સમાજ કેવી રીતે લડે છે એ એના મૂળભૂત મૂલ્યો અને એનું બંધારણ દર્શાવે છે. દાખલા તરીકે પ્રાચીન ગ્રીસના હોપલાઇટ સૈનિકોને જુઓ.
હોપલાઇટ?
હા, હોપલાઇટ. આ મોટે ભાગે સામાન્ય ખેડૂત નાગરિકો હતા. એ લોકો પોતાના શહેર રાજ્ય, જેને પોલીસ કહેતા, એની પ્રતિષ્ઠા ટીમે અને કીર્તિ ક્લિયોસ માટે લડતા. એમની લડવાની રીત હતી ફેલેન્ક્સ, એટલે એકદમ ગીચ સૈનિકોની હરોળ, જેમાં દરેક સૈનિક બાજુવાળાને રક્ષણ આપે. આ રચના જ એમના નાગરિક સમાનતા અને સામૂહિક જવાબદારીના આદર્શને બતાવતી હતી. લડવું એ એક નાગરિક ફરજ જેવું હતું એમના માટે.
બરાબર. અને આની સરખામણીમાં રોમનો કેવા હતા? શું એમની રીત અલગ હતી?
હા, રોમન લિજનરી સૈનિકો સાવ અલગ હતા. એ લાંબા સમય સુધી સેવા આપતા, ઉચ્ચ તાલીમ પામેલા હતા, પગારદાર વ્યાવસાયિક સૈનિકો હતા.
ઓ, પ્રોફેશનલ આર્મી જેવું.
બરાબર. અને આ જે પ્રોફેશનલ અભિગમ હતો ને, એણે જ રોમને વિશાળ સામ્રાજ્ય સ્થાપવામાં અને ટકાવી રાખવામાં મદદ કરી. જોકે એનું એક બીજું પાસું પણ હતું. સમય જતાં એમની વફાદારી રાજ્ય કરતા પોતાના સેનાપતિઓ પ્રત્યે વધુ થઈ ગઈ.
અચ્છા.
અને એને કારણે પછીથી રોમન રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ, ગૃહયુદ્ધો થયા, લડવાના કારણો પણ જુદા હતા. ગ્રીકો માટે પેલું સન્માન અને સ્પર્ધા, જેને એગોન કહેવાય, એ મહત્વનું હતું. જ્યારે રોમનો ઘણીવાર બેલમ યુસ્ટમ, એટલે કે ન્યાય યુદ્ધના વિચાર હેઠળ આક્રમક વિસ્તરણ કરતા. પણ હા, એક વાત તો સાચી કે લગભગ દરેક પ્રાચીન યુદ્ધ પાછળ ડર અને આર્થિક લાભ, ખાસ કરીને લૂંટ અને ગુલામો મેળવવાની ઈચ્છા, આ તો મુખ્ય કારણો હતા જ.
ગુલામોનું મહત્વ હતું એમ?
ખૂબ જ. એમના અર્થતંત્રનો મોટો આધાર હતો એ.
સારું, આ તો થઈ સાંસ્કૃતિક પાસાની વાત. પણ તમે કહ્યું કે પ્રાચીન યુદ્ધ આશ્ચર્યજનક રીતે સંગઠિત હતું, એ જરા સમજાવો. શું ખરેખર એટલું જટિલ હતું?
હા, ખરેખર. આપણે કલ્પના કરીએ એના કરતાં પણ ઘણું વધારે, ખાસ કરીને લોજિસ્ટિક્સ.
લોજિસ્ટિક્સ
એટલે
કે હજારો લાખો સૈનિકોને સમયસર ખાવાનું, પાણી, શસ્ત્રો અને પગાર પહોંચાડવાની વ્યવસ્થા. આ પ્રાચીન સેનાપતિઓ માટે કદાચ સૌથી મોટો માથાનો દુખાવો હતો.
એ વાત તો સાચી.
મોટાભાગના યુદ્ધો તો ખેતીના સમયપત્રક પ્રમાણે લડાતા, જેથી સૈનિકો પાછા ફરીને ખેતી કરી શકે, અનાજ ઉગાડી શકે.
ઓ, રોમનો આ બાબતમાં બહુ માહેર હતા. એમના બનાવેલા રસ્તાઓ જુઓ, મજબૂત કિલ્લાઓ અને ઘેરાબંધી માટેના સાધનો, જેમ કે પેલું કેટાપલ્ટ અને બીજા મશીનો, આ બધું એમની સંગઠન શક્તિ અને ઇજનેરી કુશળતા બતાવે છે.
અને યુદ્ધના મેદાન પરની રણનીતિઓ, એમાં પણ કંઈ ખાસ હતું?
હા, એમાં પણ ઘણો વિકાસ થયો. પેલી ગ્રીક ફેલેન્ક સામેથી બહુ મજબૂત હતી, પણ જો બાજુઓથી હુમલો થાય તો એ નબળી પડી જતી. રોમનોએ એનો તોડ કાઢ્યો. એમણે મેનિપલ્સ અને પછી કોહોર્ટ્સ જેવી વધુ લવચિક રચનાઓ વિકસાવી, જે યુદ્ધભૂમિ પર જરૂર પ્રમાણે બદલી શકાય.
એટલે વધુ ફ્લેક્સિબલ હતા એ લોકો.
બરાબર. એલેક્ઝાન્ડર ધ ગ્રેટની સેના જુઓ. એણે પાયદળ અને ઘોડેસવારનું કેવું અદ્ભુત સંયોજન કર્યું હતું. પર્શિયન સામ્રાજ્ય ઘોડેસવાર અને તીરંદાજી માટે જાણીતું હતું. ચીનમાં સુનઝુ જેવા વિચારકોએ તો યુદ્ધનીતિ પર કેટલું ઊંડું લખ્યું છે.
હા, એ તો જાણીતું નામ છે.
અને રસપ્રદ વાત એ છે કે આ સંસ્કૃતિઓ વચ્ચે સૈન્ય ટેકનોલોજી અને રણનીતિઓનું આદાન પ્રદાન પણ સતત ચાલતું રહેતું, એકબીજા પાસેથી શીખતા રહેતા.
આ બધું તો બરાબર, સેનાપતિઓ, વ્યૂહરચનાઓ, સંગઠન. પણ પેલું જે સામાન્ય સૈનિક યુદ્ધના મેદાન પર ઊભો છે, એના માટે અનુભવ કેવો હશે? એના મનમાં શું ચાલતું હશે? સાઇડ બોટમ આના પર પણ ધ્યાન આપે છે ખરું ને?
હા, ચોક્કસ. અને આ તેમના કામનો એક બહુ જ મહત્વનો અને મને ગમતો ભાગ છે. એ આપણને નકશા પરના તીરો અને વર્તુળોથી દૂર લઈ જાય છે અને એ માણસની જગ્યાએ મૂકે છે જે ખરેખર ત્યાં છે, લડી રહ્યો છે.
યુદ્ધભૂમિ એ ઇન્દ્રિયો પર એક ભયાનક હુમલો હતો. વિચારો, ચારે બાજુ ચીસો, હથિયારોના અથડાવાનો અવાજ, ધૂળ ઉડતી હોય, લોહી અને પરસેવાની ગંધ, અને સૌથી ઉપર ડર.
બાપરે.
મનોવૈજ્ઞાનિક દબાણ અતિશય રહેતું હશે. ઘણીવાર તો યુદ્ધનો ફેંસલો એના પર થતો કે કઈ બાજુના સૈનિકોનો જુસ્સો પહેલા તૂટે છે, કોણ પહેલા ભાગી જાય છે, નહીં કે કોના કેટલા માણસો મર્યા છે.
તો પછી સૈનિકો ટકી કેવી રીતે રહેતા? આટલા ડર અને દબાણ વચ્ચે લડતા કેવી રીતે? શું મદદ કરતું એમને? ઘણી બધી વસ્તુઓ. એક તો કુશળ નેતૃત્વ. જો સેનાપતિ સારો હોય, પ્રેરણા આપે એવો હોય. બીજું કડક શિસ્ત. ત્રીજું અને બહુ મહત્વનું, પોતાના નાના જૂથના સાથીઓ સાથેનો સંબંધ, એકબીજા માટે લડતા,
ટીમ સ્પિરિટ જેવો.
હા, એને કોહેઝન કહે છે. અને ચોથું ધાર્મિક માન્યતાઓ અને વિધિઓ. યુદ્ધ પહેલાં બલિદાન આપવા, પ્રાર્થના કરવી, આ બધું એમને મનોબળ આપતું. ઘણીવાર તો પોતાનો જીવ બચાવવા કરતાં પોતાના સાથીઓનો સાથ ન છોડવો એ વધુ મહત્વનું બની જતું.
અને યુદ્ધ પૂરું થયા પછી જે જીતતા એમનું શું અને હારનારાઓનું શું થતું એ પણ એટલું જ ભયાનક હશે ને?
હા, ચોક્કસપણે. જીતેલી બાજુ માટે પણ કામ પૂરું નહોતું થતું. ઘાયલોની સારવાર કરવાની હોય, મરેલા સૈનિકોને દફનાવવાના હોય, અને સૌથી અગત્યનું લૂંટનો માલ ભેગો કરવાનો હોય.
લૂંટ?
હા, લૂંટ. દુશ્મનોના શબ પરથી હથિયારો, બખ્તર, જે કંઈ કિંમતી મળે એ બધું લઈ લેવામાં આવતું. પકડાયેલા કેદીઓની હાલત તો બહુ ખરાબ થતી. જો કોઈ મોટો માણસ હોય તો ખંડણી માંગીને છોડી દેવાય. બાકી મોટાભાગનાને કાં તો મારી નાખવામાં આવતા અથવા ગુલામ તરીકે વેચી દેવામાં આવતા.
ગુલામ તરીકે?
હા. ગ્રીકો યુદ્ધભૂમિ પર જીતના સ્મારક તરીકે હથિયારોનો ઢગલો કરીને ટ્રોપાયોન બનાવતા. રોમન સેનાપતિ જો મોટી જીત મેળવે તો રોમ શહેરમાં ભવ્ય વિજય સરઘસ, ટ્રાયમ્ફ કાઢવાની પરવાનગી મળતી. એ બહુ મોટું સન્માન ગણાતું.
આ બધી વાતો આપણે જે ફિલ્મોમાં જોઈએ છીએ એના કરતાં સાવ અલગ લાગે છે.
બિલકુલ. ફિલ્મો ઘણીવાર યુદ્ધને ગ્લેમરાઇઝ કરે છે, પણ વાસ્તવિકતા ઘણી વધુ ક્રૂર અને જટિલ હતી.
અંતે યુદ્ધ અને સમાજ વચ્ચેના ગાઢ સંબંધની વાત કરીએ. તમે શરૂઆતમાં કહ્યું હતું કે યુદ્ધ સમાજને ઘડતું હતું. એ કઈ રીતે? જરા વિસ્તારથી સમજાવશો?
ચોક્કસ. યુદ્ધના સમાજ પર બહુ ઊંડા અને લાંબા ગાળાના પ્રભાવ પડ્યા. એક તો યુદ્ધે સામ્રાજ્યો બનાવ્યા અને તોડ્યા પણ. રોમન સામ્રાજ્ય આનું સૌથી મોટું ઉદાહરણ છે.
હા.
બીજું, લશ્કરી જરૂરિયાતોને પહોંચી વળવા માટે તકનીકી નવીનતાઓને ખૂબ વેગ મળ્યો. ધાતુકામ સુધર્યું, શસ્ત્રો સારા બન્યા, ઇજનેરીનો વિકાસ થયો, રસ્તાઓ બન્યા, પુલ બન્યા.
અચ્છા.
અર્થતંત્ર પર પણ મોટી અસર પડી. મેં કહ્યું એમ, રોમન અર્થતંત્ર મોટા પાયે યુદ્ધમાં જીતેલા ગુલામો પર આધારિત હતું. સેના પોતે પણ સમાજનું પ્રતિબિંબ હતી. જેમ કે ગ્રીક હોપલાઇટ સૈન્ય એમના નાગરિક રાજ્યનું સ્વરૂપ હતું, જ્યારે રોમન વ્યવસાયિક સેના એમના સામ્રાજ્યની જરૂરિયાતો અને પછીથી રાજકીય અસ્થિરતા દર્શાવતી હતી.
પણ આના નકારાત્મક પાસાઓ પણ હશે જ ને? ખાલી ફાયદા તો ન જ હોય?
ના, બિલકુલ નહીં. નકારાત્મક પાસાઓ બહુ ગંભીર હતા. સતત યુદ્ધોને કારણે સમાજોએ મોટી સંખ્યામાં યુવાન પુરુષો ગુમાવ્યા. વસ્તી પર માઠી અસર પડી. સમાજમાં હિંસા અને આઘાતનો વારસો પેઢી દર પેઢી ઉતરતો રહ્યો. અને એ પણ યાદ રાખવું જરૂરી છે કે મોટાભાગનું યુદ્ધ એ પેલી મોટી લડાઈઓ નહોતું જે ઇતિહાસના પાના પર નોંધાય છે.
તો પછી શું હતું?
એ મોટે ભાગે હતું પાક લણણી સમયે ખેતરો પર થતા નાના મોટા હુમલા, લાંબી અને થકવી દેનારી કૂચ અને શહેરોની ક્રૂર ઘેરાબંધીઓ. આ બધાની સૌથી વધુ અસર સામાન્ય નાગરિકો પર પડતી હતી. સાચું કહું તો પ્રાચીન સમયમાં સૈનિક અને નાગરિક વચ્ચેની ભેદરેખા પણ ઘણીવાર બહુ સ્પષ્ટ નહોતી.
બરાબર. તો આટલી બધી ચર્ચા પછી આપણે કયા મુખ્ય સંદેશાઓ લઈ શકીએ? સાઇડ બોટમના કામમાંથી મુખ્ય શીખવા જેવી બાબતો કઈ?
મને લાગે છે કે કેટલાક મુદ્દાઓ ખાસ ધ્યાન રાખવા જેવા છે. પહેલું, યુદ્ધ સંસ્કૃતિનું દર્પણ છે. કોઈ સમાજ કેવી રીતે લડે છે એ એના મૂલ્યો અને બંધારણ વિશે ઘણું કહી જાય છે. આ વાત આજે પણ લાગુ પડે છે.
હા, જેમ કે આપણે ભારતમાં જોઈએ છીએ, જુદા જુદા સમુદાયો પોતાની રીતે સામૂહિક કાર્યો કરે છે.
બરાબર. બીજું, ક્રૂરતા પાછળની જટિલતા. પ્રાચીન યુદ્ધ ભલે ક્રૂર હતું, પણ એને શક્ય બનાવવા માટે અદ્ભુત સંગઠન, લોજિસ્ટિક્સ અને વ્યૂહરચનાની જરૂર પડતી હતી. અને આ જરૂરિયાતોએ ઘણીવાર નવીનતાને જન્મ આપ્યો.
જેમ કે આજના મોટા પ્રોજેક્ટ્સના આયોજનમાં હોય છે.
હા. ત્રીજું, મનોબળનું મહત્વ. યુદ્ધમાં હથિયાર જેટલું જ મહત્વ સૈનિકોના મનોબળ, નેતૃત્વ અને ટીમ સ્પિરિટનું હતું. આ વાત આજે રમતગમતથી લઈને ઓફિસ સુધી બધે જ સાચી છે.
ચોક્કસ.
ચોથું, ઐતિહાસિક સંદર્ભ જરૂરી છે. પ્રાચીન યુદ્ધની ક્રૂરતા, ગુલામી, હત્યાકાંડ આપણને આજે ભયાનક લાગે, પણ એ સમયના સમાજ અને તેના તર્કને સમજ્યા વગર ફક્ત આજની નૈતિકતાથી એનો ન્યાય કરવો યોગ્ય નથી.
હા, એ સમયની પરિસ્થિતિ અલગ હતી.
અને પાંચમું, યુદ્ધની સર્વવ્યાપી અસર. પ્રાચીન યુદ્ધે રાજકારણ, અર્થતંત્ર, ટેકનોલોજી અને લોકોની ઓળખ સુદ્ધા પર ઊંડી અસર કરી હતી. આપણે ભારતમાં પણ જોઈ શકીએ છીએ કે સદીઓ પહેલાં થયેલા સંઘર્ષોની અસર આજે પણ અમુક પ્રદેશો પર વર્તાય છે.
સાચી વાત છે. સાઇડ બોટમના કાર્યમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય એવા છે, ખરું ને? એમાંથી થોડા નોંધપાત્ર મુદ્દા કયા ગણાય?
હા, કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે મનમાં ઘર કરી જાય. જેમ કે એક, એમનો મુખ્ય વિચાર કે પ્રાચીન યુદ્ધ બીજા બધાથી ઉપર એક સાંસ્કૃતિક પ્રવૃત્તિ હતી. આ આપણને યાદ અપાવે છે કે યુદ્ધને સમજવા માટે તે સમાજની સંસ્કૃતિને સમજવી પડે છે. ગ્રીક સન્માન કે રોમન શિસ્ત સમજ્યા વગર એમની સેના ન સમજાય. બીજો વિચાર સૈનિકના અનુભવ પર છે. યુદ્ધભૂમિ પર સૌથી મોટો સંઘર્ષ પોતાના જ ડર સામે હતો. આ યુદ્ધના માનવીય અને મનોવૈજ્ઞાનિક પાસા પર કેટલો સરસ પ્રકાશ પાડે છે.
બહુ ઊંડી વાત છે.
ત્રીજું, એક કડવી પણ સાચી વાસ્તવિકતા. પ્રાચીન વિશ્વમાં કોઈ જીનીવા કન્વેન્શન નહોતું. ઘેરાબંધી પછી આખા શહેરની વસ્તીને ગુલામ બનાવી કે કતલ કરવી એ યુદ્ધના તર્કનો એક ભયાનક પણ સામાન્ય અને સ્વીકૃત ભાગ હતો. આ આપણને ભૂતકાળનું મૂલ્યાંકન કરતી વખતે આજના નૈતિક ચશ્મા ઉતારવાનું કહે છે.
બરાબર.
ચોથો, એક સામાન્ય ધારણાને પડકારતો વિચાર. યુદ્ધ અપ્રશિક્ષિત ટોળાનો અસ્તવ્યસ્ત ટકરાવ નહોતો, પરંતુ એક સુસંસ્કૃત અને આયોજનબદ્ધ ઉદ્યમ હતો. આ પ્રાચીન લોકોની ક્ષમતાઓ વિશેની આપણી માન્યતાઓ પર સવાલ ઉઠાવે છે.
હા, એમની ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ્સ જબરદસ્ત હતી.
અને છેલ્લે પાંચમો વિચાર, પ્રાચીન યુદ્ધ તકનીકી નવીનતાનું મુખ્ય એન્જિન હતું. આ દર્શાવે છે કે કેવી રીતે લશ્કરી જરૂરિયાતો ઘણીવાર એવી ટેકનોલોજીકલ પ્રગતિનું કારણ બની જેનો લાભ આખા સમાજને મળ્યો.
આ બધી વાતો બહુ રસપ્રદ છે. ઇતિહાસમાં ડોક્યું કરવાની મજા આવી, પણ આ પ્રાચીન ઇતિહાસમાંથી આજના સામાન્ય માણસ માટે શું ઉપયોગી છે? મતલબ આપણે આમાંથી શું શીખી શકીએ આપણા રોજિંદા જીવન માટે?
મને લાગે છે ઘણું બધું શીખી શકાય. પહેલું, સંઘર્ષની ઊંડી સમજ. આજે દુનિયામાં જે તકરારો ચાલી રહી છે તેને સમજવા માટે ખાલી ઉપરછલ્લા કારણો જોવાને બદલે તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂળને સમજવામાં આ અભ્યાસ મદદ કરે છે. બીજું, નેતૃત્વના પાઠ. દબાણ હેઠળ લોકોને કેવી રીતે પ્રેરણા આપવી, ટીમમાં એકતા કેવી રીતે જાળવવી, આ બધા પાઠ પ્રાચીન સેનાપતિઓ પાસેથી શીખીને આજે બિઝનેસમાં, સમાજમાં ક્યાંય પણ ઉપયોગી થઈ શકે છે.
સાચી વાત.
ત્રીજું, વિવેચનાત્મક વિચારસરણી. સાઇડ બોટમ જે રીતે અલગ અલગ પુરાવાઓનું વિશ્લેષણ કરે છે, પૂર્વગ્રહોને ઓળખે છે, એવી જ રીતે આપણે પણ આજે જે માહિતી મળે છે, ખાસ કરીને સોશિયલ મીડિયા પર, એનું મૂલ્યાંકન કરતા શીખવું જોઈએ.
હા, એ તો બહુ જરૂરી છે આજના સમયમાં.
ચોથું, સંસ્થાઓ અને સમાજ વચ્ચેનો સંબંધ. સેના જેવી મોટી સંસ્થાઓ અને સમાજ એકબીજા પર કેવી અસર કરે છે એ સમજણ આજે પણ નાગરિક લશ્કરી સંબંધો કે મોટી કોર્પોરેટ કંપનીઓના સંચાલન માટે પણ પ્રસ્તુત છે.
અને પાંચમો,
યુદ્ધ પ્રત્યે વાસ્તવિક દ્રષ્ટિકોણ. ફિલ્મો અને વાર્તાઓના રોમેન્ટિક ખ્યાલોથી દૂર જઈને યુદ્ધની સાચી માનવીય અને સામાજિક કિંમત શું હોય છે એ સમજવામાં મદદ મળે છે.
મારા માટે આ આખી ચર્ચામાંથી સૌથી વધુ ચોંકાવનારી વાત એ હતી કે પ્રાચીન યુદ્ધ પાછળ આર્થિક કારણો, ખાસ કરીને પેલી લૂંટ અને ગુલામો મેળવવાનું મહત્વ કેટલું બધું હતું. આપણે ઘણીવાર સન્માન અને સત્તાની જ વાતો સાંભળીએ છીએ, પણ આ આર્થિક પાસું ખરેખર બહુ મજબૂત હતું.
હા, એ વાત સાચી છે.
અને બીજી વાત એ કે સેનાપતિ માટે યુદ્ધનીતિ ઘડવી જેટલી અઘરી હશે, એટલું જ અઘરું પોતાના હજારો સૈનિકોનું મનોબળ ટકાવી રાખવાનું પણ હશે. એ એક મોટો પડકાર હશે.
બલગુલ. અને મારા માટે સૌથી મોટો બોધપાઠ એ છે કે પ્રાચીન યુદ્ધનો અભ્યાસ એ ખરેખર પ્રાચીન સમાજનો જ અભ્યાસ છે. યુદ્ધ એ સમાજથી અલગ નહોતું, પણ તેની અંદર જ કાર્ય કરતું એક જટિલ તંત્ર હતું, જેના પોતાના નિયમો હતા, હેતુઓ હતા અને અસરો હતી. અને એક વિચાર એ પણ આવે છે કે યુદ્ધ માટે જે પ્રકારના જટિલ આયોજન અને સંગઠનની જરૂર પડતી હતી એ કદાચ આજના જમાનાની મેનેજમેન્ટ અને વહીવટી પ્રણાલીઓનો પાયો પણ હોઈ શકે છે જેના પર આજે આપણો આધુનિક સમાજ ચાલે છે.
વાહ, આ તો બહુ રસપ્રદ વિચાર છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.